नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयिरियाणम् नमो उवज्जायाणम् नमो लोये सर्वसाहूणम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतमो गणी मंगलम् कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् जो आप जैन सिद्धांत प्रश्नोत्तर माला में जैनो बीजो अध्याय एनो सातमो अधिकार अथवा पहलो अधिकार को सात तत्व एनी चर्चा आपणे करी रह्या छे। आ अधिकार में आपणे गत घणा वखत थी मां केल्दी 10-15 क्लास अत्यार सुधी थया एमां आपणे सेनी चर्चा करी, सौथी पहला तो तत्व कोने कहेवाय छे एनी चर्चा करी। तत्व एटले शुं छे के जे वस्तुनो जेवो स्वभाव छे एने तत्व कहे छे। पछी मोक्ष मार्ग में एवं कया तत्व छे जेने जाणवा जरूरी छे के जेनाथी जीवने सम्यक दर्शन प्राप्त थई शके, तो एमां कह्युं के एवुं प्रयोजनभूत तत्व तो सात ज छे। एटले सात तत्वना नाम जणाव्या, जीव अजीव आश्रव बंध संवर निर्जरा ने मोक्ष। ए सात तत्वनी परिभाषा आपणे जोई अने एमां थनारी जीवनी अनादिकाळनी भूल ए आपणे जोयुं, बराबर। आ तो जे अनादिनुं मिथ्यात्व छे એ મિથ્યાત્વની આપણી ચર્ચા થઈ। એના પછી આ પ્રશ્નોત્તર માળામાં 2-3 ક્વેશ્ચન દ્વારા જે જીવે આ મનુષ્ય ભાવ ધારણ કર્યો છે, મનુષ્ય ભાવ ધારણ કરીને જૈન તત્વનો સ્વાધ્યાય કરે છે, સાચા માર્ગની એને ઉપદેશ આદિ મળે છે, સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ પણ પૂજે છે જાણે છે, તેમ છતાં મિથ્યાત્વ કેમ રહી જાય છે એની આપણે ચર્ચા કરી। એ મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારના આધારે એ ચર્ચા થઈ। એના પછી ટોપિક થોડોક આપણો ચેન્જ થયો અને એમાં જે સાત તત્વ અને દેવશાસ્ત્ર ગુરુ એમાં શું સમાનતા છે એની આપણી ચર્ચા થઈ કે જેણે સાત તત્વની શ્રદ્ધા કરી છે એને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે જ, અને જેને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે એને સાત તત્વની શ્રદ્ધા છે, એમ કરીને અહીંયા એક ક્વેશ્ચન દ્વારા એમ બતાવ્યું કે જે મોક્ષ તત્વ છે એ મોક્ષ તત્વ અને જે દેવ એ બે સેમ જ છે। પછી કીધું સંવર નિજા તત્વ અને જે મોક્ષ માર્ગ પર ચાલનારા સાધક જીવો જ્ઞાની ધર્માત્માઓ કે મુનિરાજો એ બધા પણ સંવર નિજરા છે। અને પછી અહીંયા ધર્મની વાત કરી કે સાતેવ તત્વનું સ્વરૂપ જે જાણીને જીવને જાણે છે એ જ ધર્મને સમજે છે, એમ કરીને દેવગુરુ ધર્મ અને સાત તત્વ એની સમાનતા બતાવી। પછી જો 12મા ક્વેશ્ચનમાં આપણને બારમા ક્વેશ્ચનમાં જ ખાલી આપણને દેવશાસ્ત્ર ગુરુનું એક જનરલ સ્વરૂપ બતાવ્યું, સામાન્ય સ્વરૂપ કે સાચા દેવ કેવા હોવા જોઈએ, સાચા ગુરુ કેવા હોવા જોઈએ। આ આપણે લાસ્ટ 2 ક્લાસમાં આપણે આની ચર્ચા કરી, આપણે જોયું હતું ને જે ઘાતી કર્મથી રહિત છે એટલે કે વિતરાગી છે, પછી કેવલ જ્ઞાનાદિ પરમ ગુણો સહિત છે એટલે કે સર્વજ્ઞ છે એવા જીવને દેવ કહેવાય છે, અને એની સાથે જે હિતોપદેશી પણ હોય એને તીર્થંકર કહેવાય છે, બરાબર। આવા તો અર્યંત પરમાત્મા હોય। પછી આપણે લાસ્ટ ક્લાસમાં એ પણ જોયું કે અર્યંત પરમાત્મા 7 જુદા જુદા પ્રકારના હોય છે, 5 કલ્યાણક વાળા, 4 કલ્યાણ, 5, 3 અને 2, અને પછી ઉપસર્ગ કેવડી, અંતકૃત કેવડી, મુખ કેવડી અને સામાન્ય કેવડી, બરાબર। આટલી ચર્ચા આપણે લાસ્ટ ક્લાસમાં થઈ। એના પછી આપણે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જોયું કે જે 8 કર્મનો નાશ કરીને 8 મૂળ ગુણને જેણે પ્રગટ કર્યા છે, અને 8 ગુણ તો ખાલી કેવા માટે, બાકી આમ તો અનંત ગુણોનું શુદ્ધ સ્વરૂપ જેમને પ્રગટ થયું છે, હવે આ જીવ જે એકદમ શુદ્ધ ગોળો છૂટો પડ્યો એને હવે સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે। આ સિદ્ધ ભગવાન એટલે જે જીવ તત્વ છે એની શુદ્ધ અવસ્થામાં સર્વોત્કૃષ્ટ પોઝિશન, કે હવે આનાથી હવે આગળ ક્યાંય જવાનું બચ્યું નહીં, આ સૌથી વધારે શુદ્ધ થઈને લોકના અગ્રભાગે હવે બિરાજમાન થયા હવે ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે આવી રીતના જ રહેશે. એના પછી આપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એનું જુદું જુદું સ્વરૂપ પણ જોયું અને મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે એમનું સામાન્ય સ્વરૂપ પણ જોયું. જુદા જુદામાં શું જોયું? કે જે આચાર્ય છે એ પંચાચારોનું પાલન કરે છે અને કરાવડાવે છે. પાંચ ઇન્દ્રિય રૂપી હાથીના મધનું દલન કરે છે. ધીર છે, ગુણ ગંભીર છે. આપણે તો એક ચર્ચા થઈ હતી ને કે મુનિ સંઘમાં કોઈ આવી રીતના મુનિઓને મેનેજ કરવા પડે એવું કંઈ હોતું નથી. એ તો મુનિરાજો આચાર્ય ભગવાનનું જે શુદ્ધ ઓલા એમની અંતર પરિણતિ આદિ જોઈને ઓટોમેટિકલી એમના પુણ્ય પ્રભાવની અંડરમાં રહે છે. એટલે પછી આચાર્ય ભગવાન જે કંઈક કરવાનું કે તો એ ઓટોમેટિકલી મુનિરાજ કરે જ છે. નહીં તો આચાર્ય ભગવાન કહે કે ભાઈ આજે તમને શિક્ષા છે, આજે તમારે ત્યાં ઉભા ઉભા કાયોત્સર કરવાનો છે. પછી શું આચાર્ય ભગવાન ચેક કરવા જાય કે ત્યાં ઉભા રહ્યા કે બેસી ગયા? હા, એવું કરવાનો જવું પડે એમને. આચાર્ય ભગવાનનો એટલો પુણ્ય પ્રતાપ છે અને સામેવાળા મુનિરાજની એટલી સાધના છે કે મારાથી કોઈ ઊંચા આચાર્ય મને આ શિક્ષા આપી છે તો મારે કરવાની. બસ એમાં પછી લોજિક ના હોય, ખ્યાલ આવે છે ને? તો એમણે કંઈક વિચાર કરીને આપી હશે એમ કરીને એ જાતનું આખું જે પણ જે આપણે કહીએ ને બધું આચાર્ય આચાર સંઘનું જે આખું પાલન થાય છે ઓટોમેટિક થાય છે. એમાં કોઈ મુનિરાજને કાંઈ વધારે એમાં બહુ કષ્ટ પડતો એવું કાંઈ નથી. મોક્ષનાથ પ્રકાશકમાં તો એ પણ લખ્યું બહુ સરસ, જે આચાર્ય ભગવાનનું સ્વરૂપ છે ને એ પેરેગ્રાફ પહેલા અધિકારમાં કે આચાર્ય મુખ્ય રૂપે તો પોતાની સાધનામાં જ લીન રહે છે. કેમ? આપણે તો એમ વિચાર કરીએ ને કે ભાઈ આચાર્ય છે એટલે એમનું મેઇન જોબ રોલ શું હશે? કે ભાઈ મુનિઓનું સંઘનું આચરણ કરવાનું ને કરાવડાવવાનું, આખું મેનેજ કરવાનું, ક્યાંય કોઈ મુનિરાજ આમ તેમ ન થઈ જાય એ એમનું કામ હશે ને? એવું એમનું કામ જ નથી. એમનું મેઇન કામ શું છે? કે પોતાની સાધનામાં રહેવાનું અને બાકીની બધી વ્યવસ્થા ઓટોમેટિક થઈ જાય છે, કોઈને કરવી પડતી નથી. ખ્યાલ આવે? જો એ આપણે આચાર્યનું સ્વરૂપ જોયું. આ થોડું રિવિઝન લઈએ ને આગળ વધીએ. પછી ઉપાધ્યાયનું સ્વરૂપ આપણે શું જોયું હતું? કે જે રત્નત્રયથી સંયુક્ત છે, જીન કથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક છે અને નિકાંક્ષ ભાવ સહિત છે. એટલે ખરી રીતે તો શુદ્ધ રત્નત્રયથી યુક્ત છે, જ્ઞાન અને ધ્યાનમાં વધારે પ્રવીણ છે, માટે સંઘના મુનિરાજોને ભણે અને ભણાવે છે. અને એમના ગુણોમાં શું કીધું? કે 11 અંગ અને 14 પૂર્વ સહિત હોય છે. બરાબર. પછી આપણે સાધુનું સ્વરૂપ જોયું. સાધુ કેવા છે? કે વ્યાપારથી વિમુક્ત છે. આમાં આપણે ઓલું પ્રવચન સારનું પણ લાસ્ટ ટાઈમ રેફરન્સ જોયું હતું. પ્રવચન સાર ગ્રંથમાં લગભગ 225-226 એ બધી ગાથાઓમાં આવે છે. એક ઉત્સર્ગ માર્ગ અને એક અપવાદ માર્ગ. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ લીધું ને, યાદ છે કે નહીં? ઉત્સર્ગ માર્ગ એટલે શું? કે મુનિરાજ પોતાના આત્મામાં લીન છે અને સાતમા ગુણસ્થાનમાં છે, એ જ એમણે કરવા લાયક છે અને એ એમનો પ્રાઇમરી રોલ છે, પ્રાઇમરી જોબ છે, એ ઉત્સર્ગ માર્ગ છે. અને અપવાદ એટલે શું? અપવાદ એટલે એક્સેપ્શન. તો અપવાદ માર્ગ શું છે એમના માટે, મુનિરાજ માટે? કે એમના આ આત્માના અનુભવમાંથી બહાર આવીને શુભ ભાવ એમને થાય છે ને, એ અપવાદ છે. બહુ સરસ બધી ગાથાઓ છે પ્રવચન સારમાં. આ લગભગ 200-205 થી લઈને 232 સુધીનું આખું ચેપ્ટર છે. વાંચજો, વાંચવા લાયક છે. કે મુનિરાજનું આચરણ પણ કેવું હોવું જોઈએ. આહાર લેવા જાય અને એમને થાય અરે બહુ ગરમી છે, આજે જરાક એક ઘૂંટડો વધારે પાણી પી લઉં, તો આ અપવાદ માર્ગની પણ બહાર વયા ગયા. એમને જ્યાં પાણીનું વધારે મહત્વ થઈ ગયું, પોતાના આત્માનું છૂટી ગયું, તે અપવાદથી પણ બહાર વયા ગયા. ખ્યાલ આવે ને? એટલું કડક આચરણ હોય છે મુનિરાજનું. અને પછી છેવટે બહુ સરસ કીધું કે ઉત્સર્ગ અને અપવાદનું બેલેન્સ હોય છે. હમણાં મારા ખ્યાલથી આજે 232 ગાથા. ઉત્સર્ગ અને અપવાદનું બેલેન્સ છે કે એમ નહીં કે મુનિરાજ ધ્યાનમાં બેઠા છે તો હઠ પકડી લે કે ના આજે તો પાણી પીવા નહીં જ જાઉં, આજે તો હું ધ્યાનમાં જ બેસીશ. કેમ કે એટલું કડક આચરણ કરે તો શરીર પડી જાય, અને સંયમિત અહીંયા હમણાં સંયમમાં છે, આગલા ભાવમાં અસંયમિત થઈ જાય તો એનો શું ફાયદો? એટલે બરજોડીથી પણ કંઈ કરતા નથી. જેવી રીતે નેચરલી પોતાના આત્માની સાધના વૃદ્ધિ થાય એવું આચરણ કરે છે. બહુ સરસ છે, ત્યાંથી વાંચજો. એનીવે, આપણે શું હતું? સાધુનું સ્વરૂપ કે વ્યાપારથી વિમુક્ત છે. વ્યાપારથી વિમુક્ત છે, કોઈ જાતના બાહ્ય આચરણમાં રોકાતા જ નથી, કોઈ જાતની રિસ્પોન્સિબિલિટી લેતા નથી. બોલો, મુનિરાજ છે, પંચ પરમેશ્ઠીમાં એમનું સ્થાન છે, એમની થોડીક તો જવાબદારી ખરી કે નહીં કે જૈન ધર્મની પ્રભાવ ના કરે? કોઈક સમજો, રાજા આદિ બધા આવ્યા હોય, કોઈક નગરના બહાર બેઠા હોય, તો એમની એટલી જવાબદારી તો કરી કે નહીં? બધા આવ્યા છે તો ઉપદેશ તો આપે કે નહીં? થોડો કંઈક તો ધર્મ સંભળાવે કે નહીં? એક તો ઓલા બિચારા માણ જે જૈન ધર્મનું સાંભળીને આવ્યા હોય અને એમને ઉપદેશ બી ના આપે તો સાવ વયા ન જાય, ખ્યાલ આવે? પણ જો આટલી પણ માથા પર બોજો લેતા નથી, કેમ કે જેવું થવાનું છે ભવિષ્યમાં એ તો બધું ક્રમ અનુસાર થાય જ છે, તો મારા કંઈક ઉપદેશ આપવાથી સામેવાળાનું ભલું થઈ જાય જો એવું માનતા હોય તો મિથ્યાત્વમાં આવી જાય, ખ્યાલ આવે છે કે નહીં? એટલે મુનિરાજની ભૂમિકાનો આપણને અનુમાન પણ કરવું હોય ને તો એના માટે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય વગર મુનિરાજની ભૂમિકા શું છે એ પણ આપણને ખ્યાલ આવતો નથી. ચાલો જો, વ્યાપારથી વિમુક્ત છે, ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત છે. જો આપણે લાસ્ટ ટાઈમ ટોપિક થયો હતો તો એ લાસ્ટ ટાઈમ મારી પાસે આન્સર નહોતો. ચતુર્વિધ આરાધના એટલે દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધના, બરાબર? એ મેં પાછળથી જોયું. તો ચતુર્વિધ આરાધનામાં લીન હોય છે, નિર્ગ્રંથ છે અને નિર્મોહ છે. નિર્ગ્રંથ છે એટલે એમને કોઈક જાતની ગાંઠ, કોઈ જાતની ગ્રંથિ નથી, સ્વચ્છંદ વિહારી છે. એમને કોઈ બંધારણ નથી કે અહીંયા રહેવું, કે આ શાસ્ત્ર તો જોઈએ કે નહીં, એટલે શાસ્ત્ર લઈને જવું, કોઈ એમને બંધારણ નથી. અને નિર્મોહ છે. અરે નિર્મોહ હોય તો વિતરાગી થઈ ગયા ને? નિર્મોહ હોય તો વિતરાગી ન થઈ ગયા, તો ભગવાન થઈ ગયા. તો મુનિરાજને કેમ નિર્મોહ કીધું અહીંયા? બુદ્ધિપૂર્વકનો મોહ છૂટી ગયો છે, પણ હજી અંદરમાં ક્યાંય એમને થોડીક કચાશ છે, તો અબુદ્ધિપૂર્વકનો મોહ હજી બાકી છે. એ પણ સંજ્વલનનો લોભ છે, એટલે એ પણ પાછળથી છૂટી જાય છે, બરાબર ને? જો આગળ વધ્યા, આના પછી આપણે આચાર્ય ઉપાધ્યાયને સાધુનું સામાન્ય સ્વરૂપ જોયું હતું. સામાન્ય સ્વરૂપમાં શું છે? કે જે પહેલા તો નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના તાગી છે, અને મેન એમણે શુદ્ધો ઉપયોગ રૂપ મુનિ દીક્ષા અંગીકાર કરી છે. એમની મુનિ દીક્ષા કેવી છે? કે શુદ્ધ ઉપયોગ રૂપ જ છે, 28 મૂળ ગુણ રૂપ નથી. એમને કોઈ બહારનું આચરણ પાળવું જ જોઈએ એવું કમ્પલ્શન નથી. ઘણા મુનિરાજ હોય ને, જેવી રીતના ભરત ચક્રવર્તીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન, હજી તો દીક્ષા લીધી, હજી ઇમેજિન કરો તમે કે બધા દેવો આદિ હજી તો દીક્ષા કલ્યાણક મનાવીને ગયા. હવે મહાપુરુષો હોય ને, આમ તો તીર્થંકરના પંચકલ્યાણક મનાવાય, પણ આજે ભરતેશ વૈભવ આદિ તમે વાંચો તો ચક્રવર્તી આદિના પણ ઉજવવા માટે આવે છે ઇન્દ્ર, તો હજી તો દીક્ષા કલ્યાણક ઉજવીને ગયા, હજી ગયા બી નથી, અને આમણે આત્મામાં ધ્યાન કર્યું પહેલા જ, હજી અનુભવ કરતાની સાથે જ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન, તો હજી તો ઓલા પહોંચ્યા બી નથી ને પાછા આવ્યા કેવળ જ્ઞાન કલ્યાણક મનાવવા માટે, ખ્યાલ આવે છે કે નહીં? તો એમણે કયું બહારનું આચરણ પાડ્યું 28 મૂળગુણમાંથી? એમને આહાર લેવા ગયા એકવાર, ઉભા ઉભા આહાર લેવા જ ન ગયા, ખ્યાલ આવે છે ને? અચ્છા, એમના બે સન આદિરાજ અને અર્ક કીર્તિ, ભરત ચક્રવર્તીના બે સન, એ બેવે દીક્ષા લીધી તો ચાર કલાકમાં એમને પણ કહેવાય. હવે ચાર કલાકમાં તમે શું 28 મૂળ ગુણમાંથી આહાર લેવા જાઓ? તમારે નગ્ન દિગંબર અવસ્થા થઈ ગઈ, કેશ લોચ થઈ ગયો, બરાબર? જો 28 મૂળ ગુણ છે ને પાછળ, અસ્નાનતા, ભૂમિ શયન. હવે એમને એમને ચાર કલાકમાં શું શયન, ખ્યાલ આવે? ચાર કલાકમાં શું ઊંઘ આવી હશે? આ બધું કરવાની કઈ કમ્પલ્શન નથી. એ તો મુનિ દીક્ષા લે છે, પોતાના આત્મામાં લીન છે, અને એમાં ક્યાંક એમની સાધના આગળ વધીને કેવળ જ્ઞાન આદિ થઈ જાય છે. મુનિરાજને તો બીજું ઇન્ટેન્શન જ નથી કઈ કરવાનું. પોતાના આત્માના અનુભવમાં ડૂબ્યા સિવાય એમને બીજું કાંઈ કરવાનું ઇન્ટેન્શન જ નથી. એમ આપણને વિચાર આવે ને કે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, સાતમા ગુણસ્થાનમાં જાય છે. છઠ્ઠામાં આવે છે, સાતમામાં જાય છે. અરે છઠ્ઠામાં આવતા જ નથી એમ કહો. સાતમામાં ગયા પછી ત્યાં રહી શકતા નથી એટલે છઠ્ઠામાં પડી ગયા, પછી વળી પાછા સાતમામાં ગયા. એટલે એમનો એફર્ટ તો યુનિડાયરેક્શનલ છે, ખ્યાલ આવે ને? મુનિરાજને કયામ ઝૂલવાની ઇન્ટેન્શનલ એફર્ટ નથી. એમની એફર્ટ તો એક જ છે કે હું આગળ કેવી રીતના જાઉં સાતમામાં, અને એનાથી પણ પછી આગળ 8, 9, 10 એવી રીતના. પણ હવે ત્યાં રહી શકતા નથી એટલે શુભ ઉપયોગ આવી જાય છે અને છઠ્ઠામાં આવી જાય છે. ખ્યાલ આવે છે? લેંગ્વેજમાં ડિફરન્સથી ઘણો બધો, આપણા અભિપ્રાયમાં ઘણો ફરક પડી જાય. આપણને શું લાગે? છઠ્ઠા સાતમામાં ઝૂલતા હશે. ઝૂલતા હશે એટલે કે ઇન્ટેન્શનલી ઝૂલતા નથી, એ તો આવી જાય છે. અંતરંગમાં શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં જરાય અહમ બુદ્ધિ કરતા નથી. આદિ જો આપણે આ ઘણું બધું સામાન્ય સ્વરૂપ જોયું હતું ને કે એક જાતના બાહ્ય પરિગ્રહ આદિમાં રોકાતા નથી, ઇષ્ટ અનિષ્ટ કાર્યમાં રોકાતા નથી, હિંસા આદિ કોઈ પણ અશુભ ભાવોનું તો એમને છે જ નહીં, ખાલી શુભ ભાવો જ હવે એમને બચ્યા છે. આ જાતનું મુનિરાજનું સામાન્ય સ્વરૂપ અને 28 મૂળ ગુણનું પાલન એ બધા જ મુનિરાજને હોય છે. હવે જો આના પછી આપણે સામાન્ય સ્વરૂપ તો જોયું, હવે થોડું પછી વધારે વિશેષ જે બાહ્ય એમના કયા ગુણો હોય છે એની ચર્ચા કરે છે. આ સામાન્ય સ્વરૂપમાં એમના આંતરિક સ્વરૂપની વધારે ચર્ચા કરી પંચ પરમેશ્વરીના. હવે બાહ્ય સ્વરૂપમાં સૌથી પહેલા જે અરિયંત ભગવાન છે એમના 46 મૂળ ગુણ એની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ શરૂ કરી હતી. તો જો સૌથી પહેલા એમાં ચાર પ્રકારના અંતરંગ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, જે ચાર ઘાતી કર્મનો નાશ કર્યો અને એની સામે આ ચાર અનંત ચતુષ્ટય એમને પ્રગટ થયા. આની આપણે સ્વરૂપ જોયું હતું. એના પછી આપણે બાકીના 34 અતિશય અને 8 પ્રાતિહાર્ય એ આપણે બાયફર્કેશન જોયું હતું, અને એમાં 34 અતિશયની ચર્ચા આપણે શરૂ કરી છે. તમને ક્વેશ્ચન 16 દેખાય છે? હા, જો ક્વેશ્ચન 16માં તેમને 34 અતિશયો કયા કયા છે આની ચર્ચા આપણે શરૂ કરી લાસ્ટ ટાઈમ. જો આ તીર્થંકર ભગવાન છે, આ અરિયંતના 46 મૂળ ગુણ કીધા ને, એમાં પણ અરિયંતમાં મુખ્યત્વે તો આ તીર્થંકરના હોય છે. બાકી જે સામાન્ય અરિયંત છે તો બધાને કંઈ આવી રીતના સમોસરણ આદિ વિભૂતિ હોય, દિવ્ય ધ્વનિ આદિ હોય, 8 પ્રાતિહાર્ય આગળ આગળ ચાલતા હોય, એવું બધાને હોય એવું જરૂરી નથી. પણ આ તો જે તીર્થંકર ભગવાનની મુખ્યતા 46 ગુણ કીધા છે, તો જો એમાં આ 10 અતિશય જન્મથી છે. જે પણ કોઈ તીર્થંકર બાળ તરીકે પણ જન્મે ને તો એને આ બધા પ્રોપર્ટીઝ જન્મથી જ હોય છે. કઈ પ્રોપર્ટીઝ છે? મળમૂત્રનો અભાવ, એટલે એમને ખાલી ઇન્જેક્શન હોય, એમનું કોઈ એક્સક્રીશન છે જ નહીં, બધું જ ઓબ્ઝોર્બ થઈ જાય છે બોડીમાં. ખ્યાલ આવે છે કે નહીં? જે ચક્રવર્તી આદિ મહાપુરુષ હોય ને એને પણ આ ક્વોલિટી હોય. તમે ભરત ચક્રવર્તીની સ્ટોરીમાં તો કદાચ સાંભળ્યું હશે કે ચક્રવર્તીનો આહાર એટલો ગરિષ્ઠ હોય કે એને કોઈ પચાવી શકે નહીં. ધે ઈટ ઓનલી 32 કોળિયા, કહેવાય ને કોળિયા, એને શું કહેવાય ઇંગ્લિશમાં? ખાલી 32 કોળિયા જ આહાર લે, બાઇટ્સ, ચાલો ખાલી 32 કોળિયા જ આહાર લે, પછી એક કોળિયો પણ જે ખાય ને ઇટ ઇઝ સો રિચ કે એને બીજા કોઈ નોર્મલ માણસ ડાયજેસ્ટ જ ન કરી શકે, એને તરત લૂઝ મોશન આદિ થઈ જાય. એક એક્ઝામ્પલ આપું, એના છે ને 365 ડેઝ ના 365 ટીમ ઓફ રસોઈયા હોય ચક્રવર્તીના. એટલે એક રસોઈયાની ટીમ આખું વર્ષ પ્રિપરેશન કરે ત્યારે એક દિવસનો આહાર બનાવે, અને એ પણ ચક્રવર્તી દિવસમાં એક જ વાર જમે, સેકન્ડ ટાઈમ આફ્ટરનૂનમાં ન જમે, એક જ વાર જમે. તો એમાં ઓલું ભરતેશ વૈભવમાં છે ને કે 1 કરોડ ગાય હોય એનું દૂધ કાઢે અને ઈ દૂધ 1 લાખ ગાયને પીવડાવે. ઓલી 1 કરોડ ગાય તો ફોડર ને બધું ખાય ને, જે પણ ગ્રાસ ને બધું, અને એ દૂધ જે નીકળે 1 લાખ ગાયને પીવડાવે, પછી એનું દૂધ 1000 ગાયને પીવડાવે, એનું દૂધ 100 ગાયને, એનું દૂધ 10 ગાયને, અને એનું દૂધ 1 ગાયને પીવડાવે. અને એ 1 ગાયનું જે દૂધ નીકળે ને એ એકદમ આમ દૂધ જ આમ બાસુંદી જેવું એકદમ થીક હોય, અને એ દૂધની ખીર ચક્રવર્તી માટે બને. અને એ ખીર જો આપણે ખાય ને તો ઇટ ઇઝ વેરી થીક અને વેરી ડેન્સ, એમ કે તમે 1 સ્પૂન પણ ડાયજેસ્ટ ના કરી શકો. પછી એમની રોટલી આદિ જે પણ બનતી હોય તો એમાં ડાયમંડ હોય ને, હીરાની, હીરાને ભૂક્કો કરીને એની એનો જે પાવડર થાય ને એ પાવડર લોટમાં નાખીને મિક્સ કરે અને એનાથી રોટલી બને એની, એ જાતનું રિચ જમવાનું ચક્રવર્તીનું હોય. એ પોઈન્ટ ક્યાંથી નીકળો કે આ બધું એટલું ખાય તો પણ એમના બોડીની ક્ષમતા એટલી છે કે બધું જ અંદર ઓબ્ઝોર્બ થઈ જાય છે અને એમને કોઈ પણ જાતના મળમૂત્ર કે પરસેવો હોતો નથી. તીર્થંકરને અને ઘણા બધા બીજા મહાપુરુષોને પણ હોય, ચક્રવર્તી આદિ હોય એમને પણ. તો હા, શલાકા બધા પુરુષોને એવું એવું નથી ક્યાંય વાંચ્યું, પણ આ જે આવી રીતના વાંચ્યું છે એટલે. તો જો મળમૂત્રનો અભાવ, પછી બીજું પરસેવાનો અભાવ, એમને કોઈ જાતનું સ્વેટિંગ જ ન હોય. ઇનફેક્ટ જ્યાં તીર્થંકર ભગવાન હોય ને ત્યાં એવી આજુબાજુમાં કન્ડિશન જ ન હોય કે એમને સ્વેટ થવું પડે, કેમકે વાતાવરણ ને બધું પણ એકદમ મંદ ટેમ્પરેચર વાળું જ હોય, ત્યારે આવી રીતના ખૂબ ગરમી કે ખૂબ ઠંડી ત્યાં હોય જ નહીં. પછી જો એમનું જન્મથી સફેદ લોહી હોય, સમચતુરસ્ત્ર સંસ્થાન, આપણે આ સંસ્થાનની વાત લાસ્ટ ટાઈમ થઈ હતી, જે સંસ્થાન એટલે બોડીનો શેપ. ઘણા લોકો નથી હોતા કે ઉપરથી બહુ બ્રોડ હોય અને નીચેથી તે વેરી નેરો, અને ઘણા ઓપોઝિટ હોય, નીચેથી ઘણા બ્રોડ હોય અને ઉપરથી શોલ્ડર્સ બહુ નેરો હોય, એવું ન હોય. તીર્થંકર ભગવાન એકદમ સમતોલ બોડી હોય. જેવી રીતે આપણે અહીંયા હમણાં શું આમ બોલિવૂડમાં કે ભાઈ તમારા આમ બહુ મોટા મોટા મસલ્સ હોય ને તો તમે પાવરફુલ ગણાવ, એવું ન હોય. એ તીર્થંકર ભગવાનનું શરીર આમ આપણને નોર્મલ જેવું શરીર જ દેખાય, પણ એમનામાં શક્તિ એટલી બધી હોય કે એમને કોઈ એમનો પગ પણ હલાવી શકે નહીં. એ પણ લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું ને મેં, કે નેમિનાથ ભગવાનનો પગ આમ મૂક્યો તો એમણે કે ભાઈ કૃષ્ણને કીધું કે હલાવી બતાવો, તો એ ન હલાવી શક્યા. આખું સૈન્ય મળી ગયું તો પણ એમનો પગ ન હલાવી શક્યા. ખ્યાલ આવે છે ને? ભરત ચક્રવર્તીની પણ સ્ટોરી આવે ને, કે આ આંગળી એમણે બેન્ડ કરી નાખી અને એમના 96 કરોડ 96 કરોડ એના પાયદળ હોય, પાયદળ એટલે જે પગેથી લડે ને સૈનિકો હોય ને, ધોઝ ફૂટ સોલ્જર, 96 કરોડ તો ફૂટ સોલ્જર. ઇન્ડિયાનું પોપ્યુલેશન કેટલું છે? 130 કરોડ છે ને કંઈ. તો ચક્રવર્તીનું સૈન્ય એમાં 96 કરોડ તો ફૂટ સોલ્જર છે, કંઈ ઇન્ડિયાનું પોપ્યુલેશન વધી નથી ગયું ત્યારે બી એટલું જ હતું. ખ્યાલ આવે? એની તો એ બધા મળી ગયા અને આ ફિંગર આગળ એક સાંકળ લગાવી અને એટલી લાંબી હતી કે બધા પુલ કરે છે એક સાથે, તો બી આ ફિંગરને ખોલી શકે નહીં, એટલી એમની તાકાત હોય શરીરની. અહીંયા શું છે? સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે બોડી એમનું એકદમ ઇન શેપ હોય, પણ આપણને લાગે કે દરેક એમના અંગ આર એકદમ પરફેક્ટ. ઘણા લોકોના તમે આમ પગ જુઓ ને તો ફિંગર જે હોય ને, તો કેવી ફિંગર કોઈકની આમ ઘણી મોટી હોય, ઘણી નાની હોય, આડી અવડી હોય ને. પછી ફિંગરના નખ જુઓ તો નખ પણ ઘણાના આડા ઉડા હોય ને, એવું ન હોય, એમનું બોડી એકદમ જાણે ઇટ ઇઝ સો પરફેક્ટ કે કોઈ આમ એકદમ ધ્યાનથી બનાવ્યું હોય ને એવું લાગે, ખ્યાલ આવે. પછી જો ફિફ્થ, વજ્ર વૃષભ નારાજ સંહનન, એટલે કે એમના હાડકા, એમના બોન્સ જાણે વજ્ર જેવા હોય. ત્રણ વસ્તુ મેં કીધી હતી લાસ્ટ ટાઈમ, બોન્સ, એની ઉપર એક સ્કિન જેવું હોય જેને પેરી ઓસ્ટ્રિયમ કહેવાય સાયન્ટિફિક લેંગ્વેજમાં, ઈ અને આપણા જોઇન્ટ્સ, આ ત્રણેય વસ્તુ એમની વજ્રની હોય. જાણે તમે મેટલની, મેટલના બોન્સ મૂક્યા હોય ને મેટલના જોઇન્ટ્સ ન મૂક્યા હોય, એટલે એમને ક્યારેય કંઈ થાય જ નહીં, ક્યારે કોઈ ફ્રેક્ચર વેક્ચર ન થાય. એ કોઈ પર્વત આદિ પર પડે તો પર્વત તૂટી જાય પણ એમના બોડીને કાંઈ ન થાય, એ જાતનું એમનું મજબૂત શરીર હોય. પછી અદભુત રૂપ હોય, જન્મથી જ એમનું રૂપ એટલું સુંદર હોય. આમાં આવે છે ને કે ઇન્દ્ર 1000 નેત્રથી એમને જોવે છે પણ તો પણ સેટિસ્ફાઈ થતા નથી, એટલું સુંદર એમનું રૂપ હોય. અતિ સુગંધ શરીર, એમના બોડીમાંથી, આપણા બોડીમાં નેચરલી પર્સ્પિરેશનની સ્મેલ આવતી હોય, એમના બોડીમાં નેચરલી જ સુગંધ આવતી હોય, એમને કાંઈ પરફ્યુમ બરફ્યુમ કાંઈ નાખવું ન પડે. આ તો પરફ્યુમ અત્યારનું નથી, ત્યારે પણ લોકો ઓલા ચંદનના લેપ આદિ બધું કરતા હતા સુગંધ આવે એના માટે બોડીમાંથી, પણ તીર્થંકર ભગવાનના શરીરને આવું કાંઈ કરવું ન પડે, ઓટોમેટિક અંદરથી સુગંધ આવતી હોય. પછી 1008 ઉત્તમ લક્ષણ, એમના બોડીમાં થ્રુઆઉટ ધ બોડી અલગ અલગ જુદી જુદા જુદા લક્ષણ કહેવાય ને, જેવી રીતના હવે સમજો કે આ ગાલમાં ઓલું થાય ને ખંજન પડે, પછી આવા આવા જુદા જુદા લક્ષણો એમના બોડીમાં થ્રુઆઉટ 1008 જુદા જુદા લક્ષણ હોય. એવું પણ કહેવાય કે જે ઓલું એમનું લાંછન આદિ હોય ને ભગવાનનું, જેવી રીતના સિમંદર ભગવાનનું બળદ લાંછન છે ને, મહાવીર ભગવાનનું સિંહ લાંછન છે, એ બધા લાંછન પણ એમના પગમાં અંગૂઠામાં એવા સિમ્બલું હોય, એ જાતના પ્રાણીઓના, એટલે પ્રાણી નહીં પણ એ જાતનું એ સિમ્બોલ હોય, એટલે એનાથી એમનું લાંછન પડે. પછી અતુલ બલ, અતુલ બલની તો આપણે ચર્ચા કરી, એમનું એમના શરીરની તાકાત એટલી હોય કે કોઈ એમને હરાવી શકે નહીં. જો ચક્રવર્તીમાં આપણે એવું સાંભળ્યું છે ને કે આવી રીતના લડાઈ કરવા જાય ને જીતીને પાછા આવે, કેમકે એમના શરીરમાં તો તાકાત છે જ. તીર્થંકર ભગવાન ક્યાંય લડવા જતા નથી પણ તો પણ એમના શરીરની તાકાત સૌથી વધારે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ, એટલે લગભગ ક્યારે મેં તો સાંભળ્યું નથી એક સ્ટોરીમાં કે એમને ક્યારે લડાઈ કરવા જવું પડ્યું. હા હા, જો 16માં 17માં અને 18માં ત્રણ તીર્થંકર હતા, એ ચક્રવર્તી પણ હતા, તો એમ પણ કહેવાય ને કે એ 6 ખંડ જીતવા ગયા અને પછી પાછા આવીને એમણે અહીંયા રાજ્ય કર્યું 6 ખંડ પર. પણ એ જયારે જીતવા જાય ને તો એમને એકે ફાઇટ કરવી જ ન પડે, એમના પુણ્ય એટલા હોય કે ત્યાં જાય અને સામેવાળા રાજા ઓટોમેટિકલી સરેન્ડર કરી દે. અને સરેન્ડર એટલે કે બેઝિકલી કે હા તમે મારે ત્યાં આવ્યા છો તો વી અબાઇડ બાય યોર રૂલ, એમ. સરેન્ડર એટલે એમને આમ જાણે બહુ ઝૂકવું પડે ને એ જાતનું ન હોય. ત્યાં એ રાજાઓ આમની સાથે એમની જે પણ કન્યા આદિ હોય એના લગ્ન આદિ કરાવી દે, એટલે દે બીકમ સંબંધી, એટલે સંબંધી થઈ જાય પછી દેન ધેર ઇઝ નો ફાઇટ. એટલે ઈ તીર્થંકર ભગવાનના એટલા પુણ્ય ઉદય હોય કે એમને કોઈ જાતની લડાઈમાં પડવું જ ન પડે, પણ તો પણ એમના શરીરનું બળ એટલું અતુલ છે કે કોઈ પણ એમની સાથે લડાઈ કરવા આવી જાય તો એમની સામે ઊભું એ ન રહી શકે, એટલી એમની તાકાત હોય છે. અને છેવટે પ્રિય વચન હોય કે હંમેશા એકદમ હિત મિત પ્રિય જ બોલે, એમના ક્યારે ક્રોધવાળા વચન એવું બધું ન હોય. આ તો આપણે અન્ય દેવ હોય ને, અન્ય જાતના દેવોના તમે પિક્ચર્સ જો તો કેવા હોય, આમ જાણે ક્રોધી હોય, કોઈ આમ ભાલો ભાલો હાથમાં લઈને ઉભા છે, કોઈ અસુરોનો સંહાર કરે છે. આપણા તીર્થંકર તો રાજ્ય અવસ્થામાં પણ, હજી કુમાર હોય ત્યારે પણ એવા ન હોય, ભગવાન થયા પછી તો ન જ હોય, એ તો વસ્તુ જુદી થઈ ગઈ, કેમકે ત્યારે તો વિતરાગી થઈ ગયા, પણ હજી તો સંસારમાં છે ત્યારે પણ એવા ન હોય, ખ્યાલ આવે. એકદમ પ્રિય હિતમિત પ્રિય વચન. આ 10 પ્રકારના અતિશય તો એમના જન્મથી જ છે, એટલે હજી જ્યાં રાજકુમાર અવસ્થામાં છે ત્યારે પણ છે. હવે જો એના પછીના 10 અતિશય કેવલ જ્ઞાન ઉપજતા એમને થાય છે, હોય છે. જો સર્વ ઉપસર્ગનો અભાવ, જ્યારે તીર્થંકર મુનિરાજ અવસ્થામાં હજી છે તો કદાચ એમને પૂર્વકર્મના ઉદયને કારણે ઉપસર્ગ આદિ આવી શકે છે. કઈક એવું છે ને ભાઈ? હા હોય હોય. જે ત્રણ કલ્યાણકવાળા તીર્થંકર હોય વિદેહ ક્ષેત્રમાં, તો એમને તીર્થંકર પ્રકૃતિ તો પાછળથી બંધાય ને, પણ અંકલ એમને આ વજ્ર વૃષભ નારાજ સહન અને સમચતુરસ્ર સંસ્થાન આ બધું જન્મથી જ હોય. અને ઘણા બધા જીવોને, જે જીવને સાતમી નરકે જવાનો ઇવેન્ચ્યુઅલી આયુષ્ય બંધાય, તો એને પણ વજ્ર વૃષભ નારાજ સહનન હોય તો જ બંધાય. નહી તો એ જીવ એટલા અશુભ ભાવ બી ન કરી શકે કે સાતમી નરકે જાય. ખ્યાલ આવે ને? જો આગળ, હા, આપણે વાત કરીએ છીએ કેવલ જ્ઞાન થતા અતિશય. તો પહેલું છે ઉપસર્ગનો અભાવ. કોઈ તીર્થંકર મુનિરાજને પૂર્વકર્મના ઉદયે મુનિ દશામાં કદાચ ઉપસર્ગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આદિનાથ પાર્શ્વનાથ ભગવાન છે, પાર્શ્વનાથ ભગવાન પર કમઠે ઉપસર્ગ કર્યો હતો ને, પણ જેવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય, કેવલ જ્ઞાન ઉત્પન્ન થતા બધા જ ઉપસર્ગ દૂર થઈ જાય. ઇનફેક્ટ તીર્થંકરને જ નહીં, બધા જ અરિયંત ભગવાનને જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય તો એમને બધા ઉપસર્ગ દૂર થઈ જાય. જે આપણે ઉપસર્ગ કેવડી ને અંતકૃત કેવડી બે જોયા ને, તો ઉપસર્ગ કેવડી એટલે શું? કે એમના પર ઉપસર્ગ થઈ રહ્યો છે અને એમાં એમણે કેવલ જ્ઞાન પ્રગટ કર્યું તો એ ઉપસર્ગ દૂર થઈ ગયા અને હવે એ કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી સાથે બિરાજમાન છે. અને અંતકૃત કેવડી એટલે શું? કે એમના પર ઉપસર્ગ થઈ રહ્યો છે, એમાં એમણે કેવલ જ્ઞાન પ્રગટ કર્યું, અંતરમુહૂર્તમાં આયુષ્ય પૂરું થઈ ગયું અને સિદ્ધ થઈ ગયા. એમાં મરણની અપેક્ષા એ દેહમાં ભેદ છે, ખ્યાલ આવે? પણ બાકી ઉપસર્ગ કેવડી, ઉપસર્ગ દૂર થઈ જાય છે કેવલ જ્ઞાન થતા અને પછી ત્યાં વિરાજમાન રહે છે એમનું આયુષ્ય જેટલું હોય એ પ્રમાણે. તો પહેલો છે ઉપસર્ગનો અભાવ. પછી બીજું અદયાનો અભાવ. અદયાનો અભાવ એટલે કે દયાનો સદભાવ, એમ કે તીર્થંકર બધા પર દયા, એટલે જે પણ કેવળ જ્ઞાની બધા પર દયા કરતા હશે, એ જીવો તમારું કલ્યાણ થઈ જાય, મારી તમારા પર દયા છે, એવી રીતના એમ નહીં. આ અદયાનો અભાવ એટલે જ્યાં ભગવાન બિરાજમાન છે તો આજુબાજુના કોઈ જીવને પણ ક્રૂરતા નથી આવતી. આપણે બધા ઘણી જગ્યાએ મંદિરમાં ફોટોઝમાં જોયું હોય ને, સ્પેશિયલી જે ભગવાનની વેદી હોય ને એની નીચે, કે એક ઓલું પાણીનો કુંડો છે, એમાં એક બાજુ વાઘ કે સિંહ પાણી પીએ છે અને એક બાજુ ગાય પાણી પીએ છે. એટલે આ અદયાનો અભાવ એટલે કે દયાનો સદભાવ એ કેવલી કેવલીને નહીં, એની આજુબાજુના જીવોને, એની આજુબાજુના જીવોના પણ પરિણામ એટલા મંદ થઈ જાય છે કે હવે કોઈને આવી ક્રૂરતાના ભાવ થતા જ નથી. એટલે કહેવાય ને કે સમોશરણમાં બધા જ જાતના પ્રાણીઓ પણ પોતાના વેર વિરોધ ભાવ ભૂલાવીને દિવ્ય ધ્વનિ સાંભળવા આવે છે. કે સાપ અને નોળિયો પણ હોય, હરણ અને સિંહ પણ હોય, તો એ કેવી રીતના હોય છે? કેમકે ત્યાં તીર્થંકર ભગવાનની જ્યાં હયાતી છે તો એમના પ્રભાવથી કોઈને આવા ક્રૂરતાના ભાવ આવતા જ નથી. અચ્છા, જનરલી આ બધા પ્રાણીઓને ક્રૂરતાના ભાવ કેમ આવે? કેમકે ભૂખ લાગી હોય એટલે એમને આહાર જોતો હોય. હવે જ્યાં તીર્થંકર ભગવાન હોય ને, સ્પેશિયલી સમોશરણ આદિ, એમાં કોઈને ભૂખ આદિ લાગે જ નહીં, કોઈને ક્ષુધા તૃષા આદિ લાગે જ નહીં. જે આપણે કહેવાય ને કે સમોશરણમાં દિવસમાં ત્રણ વાર કે ચાર વાર દિવ્ય ધ્વનિનો ઉપદેશ થાય, સવાર બપોર સાંજ જેવી રીતના, ને વચમાં બ્રેક હોય, વચમાં ગેપ હોય, તો કોઈક જીવો એવા હોય કે સમોશરણમાં જ સવારથી આખું સાંભળે, સવાર બપોર સાંજ, તો વચમાં જમવા ક્યાં જાય? ક્યાંક લંચ બ્રેક હોતો હશે કે નહીં? ત્યાંના જીવોને પણ ભૂખ ન લાગે, એટલે એ જીવો પણ ત્યાં પછી વચમાં આવી રીતના પૂજા ભક્તિ આદિમાં અથવા તો તત્વચિંતન ચર્ચા આદિમાં જ જોડાયેલા હોય. જો થર્ડ, શરીરની છાયા પડે નહીં. એમના જે શરીરના પરમાણુ છે, હવે આપણા અત્યારના અને ઔદારિક શરીર કહેવાય. મનુષ્ય અને તિર્યંશનું જે શરીર હોય એને ઔદારિક શરીર કહેવાય. આ શરીર એવા સ્થૂળ પરમાણુથી બનેલું છે, તમે ક્યાંય પણ જાઓ તો આપણો શેડોઝ ને બધું પડે ને, એમનું કેવલ જ્ઞાન પછી એમનું પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એટલે એક જાતનું સ્પેશિયલ શરીર છે કે એ શરીરનો હવે પરછાયો આદિ પડતો નથી. એમ કહેવાય કે સ્ફટિક જેવું શરીર થઈ ગયું છે. સ્ફટિક એટલે આપણે જોયેલું જે ક્રિસ્ટલની પ્રતિમા હોય ને એના જેવું શરીર. એટલે હવે એ ઇમેજિનેશન ખબર નહીં બેસતું નથી કે ટ્રાન્સપેરન્ટ હશે કે કેવી રીતના હશે. પારદર્શક આપણે શાસ્ત્રમાં એટલું જ આવ્યું છે કે પરમ ઔદારિક શરીર. એવી રીતના પારદર્શકો એ ક્યાંય લખ્યું નથી, પણ પરછાયો પડતો નથી, બરાબર, છાયા પડે નહીં. પછી ફોર્થ, ચાર મુખ દેખાય છે. ચાર મુખ દેખાય છે એટલે આપણે સમોશરણમાં તમે જુઓ તો ચાર બાજુ ભગવાન હોય ને, તો એકચ્યુઅલી ચાર ભગવાન નથી, ભગવાન તો એક જ છે ત્યાં. ભગવાન તો એક જ છે, પણ જે પણ બાજુ જીવ બેઠા હોય એને એવું લાગે કે મારી સામે ફેસિંગ બેઠા છે. ખ્યાલ આવે છે? એટલે એકચ્યુઅલી ચાર બાજુ પણ કહેવાનો ઉપચાર છે. બાકી હવે ક્રોસમાં કોઈ બેઠું હોય તો આમ ફેસ દેખાય કે આમ ફેસ દેખાય? એમ નો દેખાય, મારી સામે જ બેસા છે ને એવું દેખાય. ખ્યાલ આવે છે? પણ આમ કહેવાય કે ચાર બાજુ એમના મુખ છે. ઓકે, પછી આગળ પાંચમું, સર્વ વિદ્યાનું સ્વામીપણું. કોઈ પણ કેવલ જ્ઞાની ભગવાનને હવે બધી જ વિદ્યાનું સ્વામીપણું છે. બધી વિદ્યાનું એટલે કેવી રીતના? જસ્ટ ટુ ગેટ યુ અ ફીલ, તમે આપણા જે સાંભળ્યું હશે ને કે દિવ્ય ધ્વનિમાં બાર અંગની ચર્ચા આવે છે. આ બાર અંગમાં કન્ટેન્ટ શું હશે? દિવ્ય ધ્વનિમાં જે ઉપદેશ આપે ભગવાન અને ગણધર ભગવાન એમાંથી બાર અંગની રચના કરે ને, તો બાર અંગમાં કન્ટેન્ટ શું હશે? શું ઇમેજિન કરો છો? બાર અંગમાં તમે ઇમેજિન કરી શકો ને બધું જ આવી જાય છે. જેવી રીતના આપણા શાસ્ત્રમાં જેટલી વસ્તુ હમણાં આપણને દેખાય છે ને કે ભાઈ સમય સારાદિ ગ્રંથમાં આત્માનું સ્વરૂપ, સાત તત્વનું સ્વરૂપ, છ દ્રવ્ય આદિનું સ્વરૂપ, આ દ્રવ્યાનું યોગ થઈ ગયો, બરાબર, એ બધું આવી ગયું. પછી કર્ણાનું યોગ, કર્મનું સ્વરૂપ, ત્રણ લોક આદિનું સ્વરૂપ, પછી કોઈ પણ જે કર્મની બધી અવસ્થાઓ છે, જીવોનું ક્યાં ક્યાં રહેવું, માર્ગણા આદિ બધું આવી ગયું. પછી પ્રથમાનું યોગ, બધા શલાકા પુરુષની સ્ટોરીઝ આદિ બધું આવી ગયું. પછી ચરણાનું યોગમાં જે પણ બધાના આચરણ આદિ બધું આવી ગયું. આટલું નહીં, આના સિવાય જ્યોતિષ વિદ્યા, જે પણ ગણિત વિદ્યા, તંત્ર મંત્ર આદિ બધું જ એ બાર અંગમાં એનો સમાવેશ છે. આટલું તો બાર અંગમાં છે જે ગણધર ભગવાને રચના કરી છે. તો દિવ્ય ધ્વનિમાં કેટલું હશે? કેમ કે જેટલી રચના કરે એના કરતા અનંત ગણું દિવ્ય ધ્વનિમાં હોય, અને જેટલું દિવ્ય ધ્વનિમાં છે એનાથી અનંત ગણું કેવલી ભગવાનના જ્ઞાનમાં ઝલકે છે. હવે જ્યાં મને વિચાર, એક વિચાર કરો, જ્યાં ત્રણ લોક અને ત્રણ કાળના બધા જ પદાર્થની બધી જ પર્યાયોનું બધું જ્ઞાન થઈ ગયું, તો હવે શું બચ્યું જાણવા માટે? ખ્યાલ આવે છે ને? એટલે એમને સર્વ વિદ્યાનું સ્વામીપણું હોય છે. શબ્દ તો ત્રણ છે, સર્વ વિદ્યાનું સ્વામીપણું, પણ જ્યાં જ્ઞાનનો, કેવલ જ્ઞાનની પર્યાયનો વિચાર કરવા બેસીએ છીએ તો આપણું ઇમેજિનેશન પણ કામ નથી કરતું, એટલું બધું જ્ઞાન એમને જણાય છે. જો પછી આગળ છઠ્ઠું, આંખનો પલકારો થાય નહીં. હવે એમને આંખનો યુઝેજ જ નથી. તીર્થંકર ભગવાનને તો કેવલ જ્ઞાન થઈ ગયું ને, અને આ આંખ, જેવી રીતના આપણે આંખ આદિ બંધ ચાલુ થાય, આ હાથ આદિ હલાવવા પડે, ચાલવું હોય તો પગ હલાવવા પડે ને એક પછી એક, આ તીર્થંકર ભગવાનને આવું કાંઈ જ ન હોય. જેવી આપણી પ્રતિમા છે ને ઉપર, કાં તો પદ્માસન, તો પદ્માસનમાં એવી રીતના બિરાજમાન છે, અથવા ઉપર ખડગાસનમાં બાહુબલી ભગવાન છે ને એવી રીતના ખડગાસનમાં હોય અને એમનો વિહાર પણ થાય ને, તો જાણે આ પ્રતિમા બસ આમ જ મૂવ થાય, એમના પગ આમ હલે નહીં. દિવ્ય ધ્વનિમાં ઉપદેશ થાય તો હોઠ હલે નહીં, એ તો આમ જ બેઠા છે. શરીરના પરમાણુ વાઇબ્રેટ થઈને દિવ્ય ધ્વનિ થાય છે, ખ્યાલ આવે છે ને? એમની બેઝિકલી જેવી આપણી પ્રતિમા છે ને, અહીંયા તીર્થંકર ભગવાન સમો શરણમાં આબે હું એક્ઝેક્ટલી બસ આમ જ છે. તમે તીર્થંકર ભગવાનને સમો શરણમાં જઈને જુઓ, સમજો કે આ સમો શરણ છે, અને અહીંયા સામે તીર્થંકર ભગવાન છે. આપણે જોઈને બાર સભામાં બેઠા છે તો કેવા દેખાશે ભગવાન? કે જેવા અહીંયા દેખાય છે ને એવા જ દેખાશે બહારથી તો. પણ ત્યાં આપણે શું માનીએ છીએ કે અરે આ તો સાક્ષાત ભગવાન છે, એમને કેવળ જ્ઞાન છે, તો અહીંયા કેમ ન માની શકીએ? ખ્યાલ આવે છે ને? અહીંયા પણ આપણે પ્રતિષ્ઠા આદિ કરી છે ને ભગવાનની, તો અહીંયા પણ સાક્ષાત ભગવાન છે એવું માનીને એમની પૂજા ભક્તિ આપણે કરવી જોઈએ. ચાલો, તો ભગવાનને કેવો અતિશય હોય છે કે આંખ આદિ પલકારો થતો નથી. પછી આગળ જો, 100 યોજન સુધી સુભિક્ષતા રહે છે. જ્યાં ભગવાન બેઠા હોય ત્યાંથી 100 યોજન, યોજન એટલે લગભગ એમ સમજો ને, આ પ્રમાણ યોજન, વ્યવહાર યોજન, આ વ્યવહાર યોજન હશે. એટલે 1 યોજન એટલે 8 કિલોમીટર, એટલે 100 યોજન સુધી કોઈ જાતનો દુકાળ આદિ પડતો નથી. બધી જ જગ્યાએ બધી વ્યવસ્થા સફિશિયન્ટ રહે છે, એમ કોઈ જીવોને દુઃખ પડતું નથી જ્યાં ભગવાન બિરાજમાન હોય છે ત્યાં. પછી જો આગળ, આકાશ ગમન, એટલે કે જ્યારે કોઈ પણ જીવને કેવળ જ્ઞાન થાય તો હવે આપણી જેમ અહીંયા જમીન પર ન બેઠા હોય, એમનું શરીર ઓટોમેટિકલી જમીનથી એલિવેટ થઈ જાય અને હવે એ આકાશમાં અધર અધર વિરાજમાન હોય છે. કેટલું અધર? કે જમીનથી 20,000 હાથ ઉપર. એક હાથ આ સમજો, ધીસ ઇઝ 1 હેન્ડ, એક હાથ, એક હાથ એટલે લગભગ 1.5 ફૂટ જેવું થાય, એટલે 20,000 એટલે લગભગ 30,000 ફૂટ ઉપર. 30,000 ફૂટ એટલે 3 ફૂટ એટલે લગભગ 1 મીટર થયું ને, એટલે ઓલમોસ્ટ 10 કિલોમીટર જમીનથી અધર કે ત્યાં બિરાજમાન હોય છે ભગવાન. એટલે જે દેવો આવીને સમોશરણની રચના કરે, હા, તો તમે ઇમેજિન કર્યું સમોશરણ માટે શું ભગવાનને ઉપાડીને નીચે સમોશરણની રચના કરે દેવો? એવું ન હોય, જ્યાં ભગવાન બિરાજમાન થઈ ગયા હવે એમની નીચે ઓટોમેટિકલી આ બધી રચના થઈ જાય છે. અને ભગવાન એ સમોશરણને પણ ટચ જ નથી, એનાથી પણ અધર છે, ખ્યાલ આવે છે ને? તો એ ત્યાં જ બિરાજમાન છે અને જ્યારે એમનો વિહારનો જે પણ યથાયોગ્ય ટાઈમ આવે તો એ ત્યાંથી જ એ જ હાઈટ પર આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર થાય છે. પછી જો 9th, કવલાહારનો અભાવ. હવે તીર્થંકર ભગવાનને કોઈ જાતનો આહાર નથી. વિચાર કરો, કોઈ જીવ મુનિ દશામાં છે, જેવી રીતના આદિનાથ ભગવાન, બાહુબલી ભગવાન, તો 6 મહિના સુધી તો આદિનાથ ભગવાનને આહાર એટલે ઉપવાસ હતો 6 મહિના તો, અને પછી 7 મહિના આહાર મળ્યો નહીં, એટલે લગભગ 13 મહિના તો શરીર આહાર વગર રહ્યું ને. બાહુબલી ભગવાનને પણ 1 વર્ષ સુધી અખંડ સાધના કરી તો આહાર વગર રહ્યું કે નહીં શરીર? તો મુનિરાજનું શરીર રહી શકે તો તીર્થંકર ભગવાનનું ન રહી શકે? ઇનફેક્ટ તીર્થંકર ભગવાનનું આ પરમ અવતારિક શરીર છે, એ પરમ અવતારિક શરીરને ભૂખ આદિ લાગતી જ નથી, અને એમને હવે કોઈ ખાવા પીવાનો કોઈ વ્યવહાર જ નથી, ખ્યાલ આવે છે ને? એ અરિયન ભગવાનના 18 દોષ પણ આપણે પાછળથી જોશું કે કયા 18 દોષનો એમણે નાશ કર્યો છે. તેમાં ક્ષુધા, તૃષા, પછી રોગ, પછી સ્વેદ, પરસેવો આદિ, ક્રોધ, માન, માયા, લોભ આદિ બધું એમાં આવશે. એટલે કે કોઈ પણ તીર્થંકર ભગવાનને કોઈ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા જ નથી, વ્યવસ્થા એટલે જરૂરત જ નથી. તો કવલાહાર એટલે એમણે જાણે આપણે આ કવળ આહાર કરીએ ને, આપણે જેવી રીતના જમીએ ને મોઢામાં આમ એટલે કોળીઓ મૂકીને, એ જાતનો એમને આહાર જ નથી તીર્થંકર ભગવાન, ખ્યાલ આવે છે? એકચ્યુઅલી છે ને, જો આપણે મનુષ્યમાં ઘણા જાતના આહાર હોય છે, તમને થોડું ગ્લિમ્સ આપું, મનુષ્ય તિર્યન ચાલી બધા ને, એક તો છે કવલાહાર જે આપણે આ જમીએ છીએ, બરાબર? બેઝિકલી શું છે આહાર? વોટ ઇઝ આહાર? આહાર એટલે કે પૂદગલોનો પરમાણુ જથ્થો એક જગ્યાએથી આ બોડીમાં આવે છે, એટલું જ થયું ને? બરાબર, જે થાળીમાં પૂતગલોનો જથ્થો છે ત્યાંથી અહીંયા આપણા બોડીમાં ગયો, બરાબર. પણ દેર આર મેની અધર વેઝ બાય વિચ એ પૂતગલો બોડીની અંદર જઈ શકે. ફોર એક્ઝામ્પલ, વી આર બ્રીધિંગ, શ્વાસોશ્વાસ કરીએ છીએ કે નહીં, તો એમાં પણ પૂતગલો જાય છે કે નહીં અંદર, બરાબર. ઓકે, પછી આપણે બોડી સ્વેટ કરે છે તો એ પૂતગલો અંદરથી બહાર આવ્યા કે નહીં, અને પછી આપણું સ્વેટ ઇવાપોરેટ થાય છે તો બધા પૂતગલો ગયા કે નહીં. એવી જ રીતે દેર ઇઝ બોડી ઇઝ ઓલ્સો બ્રીધિંગ ઇન, જેવી રીતના સ્વેટ બહાર જાય છે એવી રીતના પરમાણુ અંદર પણ જાય છે, ખ્યાલ આવે. પછી એક લેપાહાર કહેવાય, આપણે જેવી રીતના લેપ કરીએ છીએ બોડી પર, તો એ લેપ કરીએ, બામ લગાવીએ તો બામ પણ અંદર જાય છે કે નહીં બોડીની અંદર, તો એ પરમાણુ પણ અંદર જાય છે કે નહીં, તો એને લેપાહાર કહેવાય. આ જાતના અનેક જાતના આહાર હોય. હા, એનો શું મતલબ? હા, જે પ્રકાશમાંથી જે પરમાણુ આવે છે, ગરમી પણ આપણામાં સિંકિન થાય, એટલે એ જાતના આહાર હોય છે. પણ આમાંથી એકે જાતના આહાર, એટલે તીર્થંકર ભગવાનને શું આહાર હોય? એક જે પરમાણુ ઓટોમેટિકલી શરીરની અંદર આમ આવજાવ કરે છે, નો કર્મ વર્ગણાવો, જે બહાર વાતાવરણમાં પરમાણુ છે. હવે તીર્થંકર ભગવાન બેઠા છે, એમને શ્વાસોશ્વાસના પણ પરમાણુ એમ નથી, આ જે આમ જે ઓટોમેટિકલી આવે જાય છે બસ એટલું એમને પરમાણુ અંદર છે, એટલે એને ઈ જાતનો આહાર કહેવાય છે. બાકી આહાર કહેતા એમને કઈ કોઈ ફૂડ ઇન્જેક્શન છે એવું કાંઈ નથી તીર્થંકર ભગવાન, કોઈ પાણી પીવું પડતું હોય એવું પણ નથી તીર્થંકર ભગવાન, ખ્યાલ આવે. હા, એમના શરીરમાંથી જે પણ નિગોદિયા જીવો છે એમનો નાશ થઈ જાય છે. એટલે જો કવલાહારનો અભાવ, અને દસમું, નખ કેશ આદિ વધે નહીં, જે પણ મુનિ દશામાં છેલ્લે હોય એ પ્રમાણે આવીને એમને સિદ્ધ થઈ જાય. હવે આ નખ આદિ એમના વધતા નથી, જેવી રીતના સીમંદર ભગવાન ત્યાં સમુશરણમાં બિરાજમાન છે ને વિદેહ ક્ષેત્રમાં, તો કેટલા લાખો કરોડો વર્ષો સુધી એ તીર્થંકર પરણે બિરાજમાન રહેવાના છે, તો એમને બોડીને કંઈ મેન્ટેનન્સ જોઈએ કે નહીં? થોડું ઘણું કંઈ નાવું પડતું હશે એમને, કે કંઈ નખ બક કાપવા પડતા હશે કે નહીં? કાંઈ ન કરવું પડે એમને, એમને તો જન્મથી જ જ્યાં બોડીમાંથી સુગંધ આદિ આવતી હતી તો નાવા ધોવાનો તો ક્વેશ્ચન જ નથી ને, અને હવે નખ આદિ કાંઈ જ વધતું નથી, એટલે એમને બસ જાણ્યા પ્રતિમા કેવી બિરાજમાન છે, એવી રીતના લાખો કરોડો વર્ષો સુધી એ ભગવાન ત્યાં બિરાજમાન છે. તો જો આ આપણે 10 પ્રકારના અતિશય કેવલ જ્ઞાન થતા જે થાય છે એ જોયા. હવે જો 14 પ્રકારના અતિશયો દેવો આવીને કરે છે, જે કોઈ પણ ભગવાનને કેવલ જ્ઞાન થયું એટલે દેવો એમની પૂજા ભક્તિ આદિ કરવા આવે છે. જેવી રીતના આપણે અહીંયા મંદિરમાં પૂજા ભક્તિ કરવા આવીએ તો આપણે કંઈક કરીએ છીએ ને, ભગવાનને અભિષેક આદિ કરીએ છીએ, હા, તો આપણે પછી આપણે ભગવાનને અર્ઘ આદિ ચડાવીએ છીએ, આ બધું પણ આપણે કંઈક તો દ્રવ્યો કંઈક પૂતગલ લાવીને કરીએ છીએ ને, તો દેવો પણ આવી રીતના કંઈક લાવીને કરે છે. શું કરે છે જો આપણે વાંચીએ, સૌથી પહેલું સકલ અર્ધ માગધી ભાષા, જે ભગવાનની દિવ્ય ધ્વનિ આદિ થાય છે એ તો નિરક્ષરી છે, એ તો કોઈ ખાલી અવાજ છે ને, એમ કરી ઓમ, ખાલી એટલું શરીરના જે પરમાણુનું કંપન થયું એનાથી આવો ખાલી અવાજ નીકળે છે, એ અવાજ જ્યારે જીવોના કાન પર પડે તો એ અવાજમાંથી અર્ધમાગધી ભાષામાં, એટલે કે જેને જેવું સમજાય એ ભાષામાં ટ્રાન્સલેટ થઈ જાય, કે પ્રાણીઓને એની ભાષામાં સમજાય, મનુષ્યને એની ભાષામાં સમજાય, તો આ જે ટ્રાન્સલેશન એટલે એ જે કન્વર્ઝન છે એ દેવો દ્વારા થાય, પહેલું. પછી બીજું, સર્વ જીવોમાં મૈત્રી ભાવ, જે ત્યાં બધા જ જીવો છે એ બધા જીવો મૈત્રીથી ત્યાં રહે છે. પછી ત્રીજું, સર્વ ઋતુઓના ફળ ફૂળ ખીલે છે, જ્યાં ભગવાન હોય છે ત્યાં આજુબાજુ હવે કોઈ સિઝનલ એવું નથી, જેવી રીતે આપણે અહીંયા કેવું હોય કે સિઝનમાં ઠંડીમાં જ અમુક ફ્રૂટ આવે, ગરમીમાં જ અમુક ફ્રૂટ આવે, એવું નથી, ત્યાં એ સિઝનમાં બધા જ ફળ ફ્રૂટ એક સાથે આવે છે, સર્વ ઋતુઓના ફળ ફૂલ ખીલે છે. પછી ફોર્થ, દર્પણ સમાન ભૂમિ, આ જમીનમાં પણ કોઈ ખાડા ખબડા રહેતા નથી, જાણે આખી દર્પણ સમાન, આ જેવી રીતના કાચ કેટલો સ્મૂધ હોય એવી રીતના આખી સ્મૂધ પૃથ્વી થઈ જાય છે. પછી પાંચમું, કંટક રહિત ભૂમિ, કોઈ કાંટા વગેરે રહિત. કાંટા તો હવે ત્યાં જંગલમાં કાંટા હોય, આપણે અહીંયા પથરા હોય તો પથરા પણ વાગે નહીં કોઈને. એ જાતની ભૂમિ, એકદમ જેવી રીતના આપણે વિચાર કરો, આપણે અહીંયા ઇન્ડિયામાં છે તો ઇન્ડિયામાં ધૂળ આદિ બહુ ઉડે છે ને, આપણે ફૂટપાથ આદિ પર તમે જુઓ તો ઘણા બધા માટી ને કાંકરા ને બધું હોય ને. તમે અમેરિકામાં જાઓ તો ત્યાં કોઈ ધૂળે ન હોય, કોઈ કાંકરાએ ન હોય, આખી જમીન કેવી હોય, એકદમ આમ જાણે વેલ મેન્ટેન્ડ અને વ્યવસ્થિત હોય ને. કેમ કે ત્યાં એ જાતની વ્યવસ્થા છે, અહીંયા આપણે આ જાતની વ્યવસ્થા છે, ખ્યાલ આવે છે ને. તો એમ સમજો કે જ્યાં તીર્થંકર ભગવાન આદિ બિરાજમાન હોય છે ત્યાં એવી વ્યવસ્થા છે કે કોઈ જાતના આવા કાંટા નથી, પથ્થર નથી, કોઈ જાતનું ખાડા ખાડા વગેરે નથી, એકદમ બધું સુવ્યવસ્થિત બધું થઈ જાય. પછી જો છઠ્ઠું, મંદ સુગંધ પવન. આકાશમાં જે પવન આદિ વાય છે એ પવન પણ જાણે એકદમ મંદ અને સુગંધિત પવન, બહુ જોરથી પણ હવા નથી ફૂંકાતી અને જાણે સ્ટેલ થઈ ગયું હોય બધું, એમ આપણે કહીએ ને આજે પવન જ નથી, એમ પણ નહીં, જરાક મંદ મંદ પવન વાયા કરે છે અને સુગંધિત પવન વાય છે. જો આગળ, એ સર્વને આનંદ. કોઈ પણ જીવ એવા રહેતા નથી કે જેને આમ બહુ ભૂખ લાગી હોય ને એને કારણે બહુ કષ્ટ પડતો હોય, કોઈ રોગ થઈ ગયો હોય ને બહુ કષ્ટ પડતો હોય, બધા જીવોને આનંદ છે એમ. અને બધા જીવો પોતાની આમ જાણે એમ કહે ને કે બધા જ સુખ સુવિધા સહિત ભગવાનનો ઉપદેશ સાંભળવા આવે છે. પછી જો આગળ આઠમું, ગંધોદક વૃષ્ટિ. ગંધોદક એટલે શું? થોડુંક જે એવું સુગંધિત જલ હોય ને એની ઝીણી ઝીણી આમ બધે આમ જેવી રીતના આપણે મિસ્ટ ઉડે ને, મિસ્ટ કહેવાય ને એના જે, વરસાદ નથી, હા હા, જૂના જમાનામાં પેલું લગ્નમાં ઓલું એક પરફ્યુમ વાળો ફેન મૂકતા હતા ને કે જેનાથી આમ જરાક જરાક સુગંધિત ઓલું પાણી બધે ઉડ્યા કરે, એના જેવું એને ગંધોદક આમ કહેવાય. કે જાણે એમાં લોકો આમ ભીના થઈ જાય એવું નહીં, પણ આમ સુગંધિત બધે વાતાવરણ હોય. પછી નવમું, પગ તળે કમળની રચના. જ્યારે ભગવાન વિહાર કરીને જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ભગવાનના પગ આમ મંડાતા નથી, પણ નીચે દેવો આવી રીતના કમળોની રચના કરતા જાય. તો એક જગ્યાએ જ્યાં ભગવાન હોય ત્યાં નીચે કમળની રચના હોય, જેમ ભગવાન આગળ જાય તો અહીંયા બીજું કમળ આવે, હજી આગળ જાય તો અહીંયા ત્રીજું કમળ આવે, અને ઓલા ડિસઅપિયર થતા જાય અને અહીંયા આગળ આગળ રચના થતી જાય. એ જાતનું આખી પગ તલે કમલોની રચના દેવો કરતા જાય છે. પછી સર્વ ધાન્ય નિપજે છે. ઉપર આપણે ફળ ફૂલ જોયું, અહીંયા બધી જાતના ધાન્ય પણ ત્યાં ઉગે છે. દશે દિશાઓ નિર્મળ થઈ જાય છે. આપણે ઘણા દિવસો જોયા હોય ને કે એકદમ પોલ્યુશન પોલ્યુશન હોય બધે બધા, અથવા તો ફોગ હોય, ધુમ્મસ બધે હોય ને, અથવા તો કોઈક દિવસ કેવા હોય કે અરે એકદમ ક્લીન છે બધી દિશાઓ, બ્લુ સ્કાય અને કોઈ વાદળાઓ પણ ન હોય અને દૂર દૂર સુધી તમારી વિઝિબિલિટી હોય, એને એવી એ જાતનું કે દસે દિશાઓ એકદમ નિર્મળ થઈ જાય બધી જ બાજુ. પછી જો આગળ, આકાશમાં દેવોના આહ્વાન શબ્દો તથા જય જય ધ્વનિ. આકાશમાં બધા દેવો આવ્યા હોય તો બધે જયકાર જયકાર લગાવતા હોય, અને ધર્મચક્ર આગળ ચાલે છે. આપણે ધર્મચક્ર કદાચ જોયું હશે તમે, આપણે જૈન ધર્મનું એક એક સિમ્બોલ કહેવાય, એક એક તો આપણો ફ્લેગ હોય ને જૈન ધર્મનો, એ ફ્લેગમાં પણ હોય વચમાં, અથવા ઘણી જગ્યાએ આમ એક પોલ કરીને આમ એક આમ દાંડી જેવું હોય ને ઉપર આવી રીતના આખું ચક્ર રાખ્યું, એને ધર્મચક્ર કહેવાય. તો જેવી રીતના એમ સમજો કોઈ રાજાનું પ્રોસેશન જતું હોય, તો રાજાનું પ્રોસેશન જતું હોય તો કેવું હોય, આગળ કોઈ તો એનો ફ્લેગ લઈને ચાલતો હોય, પછી કોઈ વાજા વગાડવા વાળા હોય, પછી કોઈ જે અમુક સૈનિકો હોય, પછી જે એના ગાર્ડિયન્સ હોય રાજાના, એ ગાર્ડિયન્સ હોય એની આજુબાજુ ઊભા હોય, અને વચમાં પછી હાથી ઉપર રાજા બેસીને જતા હોય, એ જાતની વ્યવસ્થા હોય ને. અહીંયા એવું જો એમ સમજો કે તીર્થંકર ભગવાન છે એની આગળ આવી રીતના ધર્મચક્ર આદિ છે, પછી આગળ આપણે જોશું એટલે આઠ જાતના ઓલા પ્રાતિહાર્ય જે હોય કહેવાય ને એ પણ આગળ આગળ જાય છે. પછી બધા દેવો છે, દેવો નીચે કમળોની રચના કરતા જાય છે અને પાછળ બાકીના બધા દેવો પણ ભગવાનની સાથે સાથે જાય છે. જૂના જમાનામાં એવું હતું, તમે ઘણી જગ્યાએ જુઓ ને તો કોઈ પણ રાજા હોય ને એ રાજા એના ચિહ્નો વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. ચિહ્ન એટલે કે એમનો ફ્લેગ હોય અથવા એમનું જે પણ નેસેસરી એમની એમનું સજાવટ હોય, એમના રાજ કપડા હોય, એમનું વાહન હોય, જે પણ એનો પર્ટિક્યુલર ઘોડો હોય, હાથી હોય, જે પણ હોય, અને ચાર પાંચ સૈનિકો હોય મિનિમલ, આટલું તો હોય જ. આના વગર કોઈ આવી જાય રાજા કોઈક બીજાના ઘરે તો જાણે એમ થાય કે અરે કંઈક શું એવું કંઈક અર્જન્સી આવી ગઈ કે શું તકલીફ પડી ગઈ તમને એમ. એવી જ રીતે કોઈ ભગવાન હોય ને એ ભગવાન ક્યારે આમ એકલા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે જ નહીં, એની સાથે ઘણા બધા દેવો ને બધા હોય જ. જાણે કોઈ રાજાનો જતા હોય એ જાતનું આખું એમનું પ્રોસેશન હોય. પછી જો આગળ ધર્મચક્ર ચાલે છે અને છેલ્લે આઠ મંગલ દ્રવ્ય ચાલે છે. આઠ પ્રકારના મંગલ દ્રવ્ય જો પાછળ નામ આપ્યા છે. નેક્સ્ટ પેજ પર જો છત્ર, આપણે આ ઉપરના ભગવાનને તમે ઇમેજિન કરતા જાઓ, ઉપર છત્ર છે બરાબર. પછી ધજા હોય, જેવી રીતના આપણા મંદિર પર ઉપર ધજા છે ને, ઓલું એક આમ ટ્રાયંગ્યુલર જેવી, એના જેવી આખી ધજા હોય. પછી દર્પણ, નાનકડો હેન્ડ દર્પણ જો આવે ને, આપણે કદાચ અહીંયા નથી પણ ઘણા બધા મંદિરોમાં છે ને એ નીચે વેદીમાં પણ કોતરેલા હોય આ આઠ મંગલ દ્રવ્યો. પછી એક કળશ, ચામર, ઝારી, ઝારી એટલે પાણી ભરવાનો કળશ જેવું હોય એ પણ. પછી પંખો અને ઠવણા, ઠવણી. આ બધા જે આઠ દ્રવ્ય છે એ મંગલ દ્રવ્ય કહેવાય. એટલે આપણા મંદિરોમાં અને આવી રીતના કોઈ પણ ધાર્મિક સ્થાનોમાં આદિ બધી જગ્યાએ આની સ્થાપના થાય. જો આપણે શું જોઈ રહ્યા છે કે અરિયંત ભગવાનના 46 ગુણો જોઈ રહ્યા છે બરાબર. તો ચાર આપણે જોયા અનંત ચતુષ્ટય બરાબર, એટલે બચ્યા 42 જે પૌદ્ગલિક એમના અતિશયો છે તે. એ 42માં 10 જન્મથી 10 કેવલ જ્ઞાનના અતિશય, 14 દેવકૃત એટલે 34 થયા. 42માંથી 34 ગયા એટલે 8 હજી બચ્યા. એ 8 શું છે? તો 8 પ્રાતિહાર્ય છે. આ વિશેષ મહિમા બોધક ચિહ્નો છે. સી આ બધા સિમ્બોલનો મતલબ શું છે? હા, એટલે જેવી રીતના આપણે સામાન્ય માણસો કેવા હોય કે આપણે ન આગળ ન પાછળ કઈ બસ આવી રીતના આમ જરા ખાયલા આવ્યા એમ, એવું ક્યારે ન હોય. કોઈ મહાપુરુષ હોય ને તો જેવી રીતના કોઈ રાજા પણ ચાલતું હોય ને તો એ રાજા ચાલતો હોય ને એને ઉપર કોઈ છત્રી લઈને ઉભો હોય, પછી પાછળ એને ખબર છે આમ ઘણા એટલે સૈનિકો આમ લઈને ઉભા હોય દાંડી જેવું, પાછળ એક ગોળ જેવું હોય, બસ ભામંડલ જેવું હોય બેઝિકલી. એ જાતના કોઈ પણ મહાપુરુષોના ચિહ્ન હોય એ હોય જ એમની સાથે. કોઈ પંખો નાખનાર હોય એવી રીતે અહીંયા આ ભલે ભગવાનને કઈ પંખા બંખાની જરૂરત નથી કે ભગવાનને કઈ અરીસામાં કઈ એમનું મોઢું જોવાનું નથી, પણ આ તો મંગલ દ્રવ્ય કહેવાય છે એટલે એમની સાથે બધા ચિહ્ન હોય છે બરાબર. હવે જો આ છેલ્લા આઠ પ્રાતિહાર્ય જોઈ લઈએ. પહેલું છે અશોક વૃક્ષ, સમોશરણમાં પાછળ અશોક વૃક્ષ હોય ને. પછી બીજું પુષ્પ વૃષ્ટિ, દેવો દ્વારા પુષ્પ વૃષ્ટિ થાય બધા. પુષ્પ એટલે આ કઈ એકચ્યુઅલ ફૂલ ન હોય, આ બધા પૃથ્વી કાયિક રત્નમણીમય ફૂલો હોય અને એની વૃષ્ટિ થાય. અને એ પાછા રત્ન ના હોય તો આપણને ઘણાને વિચાર આવે કે ઉપરથી પથરો પડે તો માણસે વાગે નહીં, આ રત્નો વાગે નહીં, હળવા હોય એમ નહીં, પણ એવી જ એવો જ અતિશય છે. જેમના તીર્થંકર ભગવાનના જન્મ વખતે પણ આટલા બધા કરોડો કરોડો રત્નોની વર્ષા થાય ને તો પ્રજાને વાગી ન જાય, ન વાગે, ખ્યાલ આવે. જો પછી અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ. ત્રીજું છે દિવ્ય ધ્વનિ, ભગવાનની જે દિવ્ય ધ્વનિ થતી હોય તે. ચોથું છે ચામર. પાંચમું છે સિંહાસન. છઠ્ઠું ભામંડલ, સાતમું દુંદુભી. દુંદુભી એટલે જે દેવો હોય ને, એ બધા અમુક વાજિંત્ર આદિ વગાડતા હોય એને દુંદુભી કહેવાય. અને આઠમું ઉપરા ઉપરી ત્રણ છત્ર, આ જાતના આઠ પ્રાતિહાર્ય છે. આ બધું મળીને અરિયંત ભગવાનના 46 મૂળ ગુણ થાય છે. આ 46 આપણે આજે એક ગ્લિમ્સ જોઈ, આગળ હવે સિદ્ધ ભગવાન આચાર્ય અને ઉપાધ્યાય એમના ગુણોનું આખું વર્ણન આવશે. ચાલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું ડો. બોલો જીનવાણી માત નો જય હો.